તારીખ 21-1-1990 શ્રી પ્રયોજન સિદ્ધિશાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું હૈદરાબાદમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6
આત્મ સ્વરૂપની ઓળખાણ કરવાના ઉદ્દેશ છે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનારને દર્શન મોહ મંદ થાય છે મુમુક્ષુની ભૂમિકાનો વિષય છે મુમુક્ષુની ભૂમિકામાં તત્વજ્ઞાનનો જે અભ્યાસ કરવામાં આવે છે એનો ઉદ્દેશ પોતાના સ્વરૂપની ઓળખાણ કરવી પોતાના સ્વરૂપનું ભાવભાષણ કરવું એ ઉદ્દેશથી જ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ અથવા એ પણ આત્મહિતનું લક્ષ્ય છે એની અંદર માત્ર એક આત્માનું હિત થાય તેને માટે સ્વરૂપનું ઓળખવું સ્વરૂપનો અનુભવ કરવો એ આવશ્યક છે અને એ સિવાયના બીજા કોઈ ઉદ્દેશથી તત્વજ્ઞાનનો અભ્યાસ ન કરવો જોઈએ તો દર્શન મોહ મંદ થાય અને દર્શન મોહ મંદ થાય તો સ્વરૂપ ઓળખાય જો દર્શન મોહ મંદ ન થાય તો તત્વજ્ઞાનનો અભ્યાસ ગમે એટલા લાંબા સમય સુધી કરવામાં આવે તો પણ સ્વરૂપની ઓળખાણ ન થાય અને સ્વરૂપનો અનુભવ પણ ન થાય હવે કોઈ એમ કહે કે અમને માનનો હેતુ નથી લોભનો હેતુ નથી ધર્મબુદ્ધિથી અભ્યાસ કરીએ છીએ એમાં પણ ઓગ સંજ્ઞાએ ધર્મબુદ્ધિમાં પણ ઓગ સંજ્ઞાએ જો તત્વજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે તો પણ એ ઓગ સંજ્ઞાને કારણે જીવને પોતાનું સ્વરૂપ ભાસતું નથી અને એવો શાસ્ત્રાભ્યાસ બીજા કોઈ પણ લક્ષ્યથી થયો હોય તો તે જે દર્શન મોહ મંદ થવાનું કારણ છે તે જ દર્શન મોહ તીવ્ર થવાનું કારણ થઈ પડે છે કહેવાય શાસ્ત્રનો અભ્યાસ તત્વજ્ઞાનનો અભ્યાસ પણ જે તત્વજ્ઞાનનો અભ્યાસ દર્શન મોહની મંદતાનું કારણ થવું જોઈએ એ જ અવાંતર હેતુ હોવાને લીધે દર્શન મોહની તીવ્રતાનું કારણ થઈ જાય છે પછી શાસ્ત્રાભ્યાસ કરતા ક્ષોભ સંપન્ન વધે છે કશાય પણ મંદ થાય છે તો પણ એ દર્શન મોહ વૃદ્ધિનું કારણ થઈ જાય છે દર્શન મોહ વધે છે એની ખબર પડતી નથી ક્ષોભસમ વધે છે અને કશાય મંદ થાય છે એની ખબર પડે છે એટલે ત્યાં મુમુક્ષુ જીવ ભૂલથાપ ખાઈ જાય છે એને એમ લાગે છે કે મને કાંઈક ફાયદો થયો છે મને કાંઈક લાભ થયો છે મારો કશાય પણ મંદ થાય છે અને મને જ્ઞાનમાં પણ પહેલાં નહોતું સમજાતું એવું ઘણું સમજાતું જાય છે આ બંને વાત એને ભૂલથાપ ખાવાનું કારણ બને છે એટલે ધ્યાન ખેંચવામાં ધ્યાન ખેંચવા જેવો જે વિષય છે તે એ છે કે દર્શનમાં તીવ્ર થાય છે કે મંદ થાય છે એની પોતાને ખ્યાલ હોવો જોઈએ હા ખબર પડે અવશ્ય ખબર પડે ચોક્કસ નિર્મળતા થાય છે દર્શનમાં મંદ થાય છે ત્યારે નિર્મળતા થાય છે નિર્મળતા થાય છે ત્યારે પોતાના સ્વરૂપનું ભાષણ થવાનું એક અવસર આવે છે, એટલી ક્ષમતા આવે છે, એટલી યોગ્યતા આવે છે, નહીતર સ્વરૂપ ભાસતું નથી. સ્વરૂપ છે એવું બોલી જવાય કડકડાટ, એવો વિકલ્પ થઈ જાય પણ ભાસતું નથી, એ પરિસ્થિતિ બને છે. પાંચમું, કાલે થોડું ચાલી ગયું તો, આત્મ સ્વરૂપ પ્રાપ્તિને અત્યંત ભાવનાને લીધે જેને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, એકમાત્ર પોતાનો આત્મા જ જોઈએ છે, તેને દર્શનમોહનો રસ ઘટે છે. દર્શનમોહનો રસ ઘટવાનો આ એક સ્વરૂપ પ્રાપ્તિની ભાવના એ પ્રધાન કારણ છે. આ એક પ્રધાન કારણ છે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની અત્યંત ભાવના અથવા અંતરની ભાવના, રાગદ્વેષથી ઉત્પન્ન થયેલી ભાવનાને, બીજા કોઈ કારણથી ઉત્પન્ન થયેલી ભાવનાને, એવી જે ભાવનામાં, એ ભાવનાનું આવું સ્વરૂપ છે જે અવતરણ ચિહ્નમાં લીધું છે કે મારે એક આત્મા જ જોઈએ ને આત્મા સિવાય મારે જગતમાંથી કાંઈ જોઈતો નથી, એવી જે ભાવના છે, આ વિષય વચનામૃતમાં ભાવનાના વિષયમાં માતાજી અવારનવાર લે છે કે એક આત્મા જ જોઈએ છે, એને દર્શનમોહ ઘટે છે, એને દર્શનમોહનો રસ તૂટે છે, દર્શનમોહની શક્તિ ઘટે છે. પણ જેને જગતના કોઈને કોઈ પદાર્થની વાંછા છે, જરૂરત છે, જોઈએ છીએ, જરૂરત લાગે છે કે મારે, મને લાગ્યા કરે છે, જરૂરત છે નહીં પણ જરૂરત લાગે છે, લાગે એટલે એક અભિપ્રાય થઈ જાય છે, એની અંદર આધાર બુદ્ધિ જેમાં આવે છે, તેને ઉક્ત ભાવના એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની અંતરની ભાવના એને હોતી નથી, એને ખરેખર અંતરની ભાવના થતી નથી, થઈ શકતી જ નથી, એને હોઈ શકતી જ નથી. અને તેથી આવી ભાવના વિહીન, આવી આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના વિહીન કોઈ પણ પ્રકારના પરિણામ હોય તો તે દર્શનમોહ મટાડવાના કારણભૂત થતા નથી. અહીંયા એક સીધે સીધી વાત છે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ન હોય એવા જીવને કોઈ પણ ધર્મની ક્રિયાના, ધર્મના કાર્યના પરિણામ દર્શનમોહની મંદતાનું કારણ થતું નથી. માનો કે આપણે ભગવાનને પ્રતિષ્ઠા કરીને સ્થાપનાનો આપણે બહુ મોટો પ્રસંગ છે, તો એ દર્શનમોહ મંદ કરવાનો મુમુક્ષુ માટે પ્રસંગ છે, અને એ સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાપૂર્વક હોય છે. યથાર્થતામાં આવો પ્રસંગ બહુ સુંદર છે, અતિ સુંદર પ્રસંગ છે, પણ એનો લાભ અધૂરો લેવો કે એનો લાભ લેવાના બદલે ગેરલાભ થઈ જવો, એવું તો થવું જ ન જોઈએ, એ પોતાની સમજણ ઉપર આધારિત છે. જેની જેટલી સમજણ એટલો એને લાભ છે, આ તો સમજણનો માર્ગ છે. તો અહીંયા એ વિચારવા યોગ્ય છે કે આવા પ્રસંગે પણ હું મારા દર્શનમોહની શક્તિ તોડી તૂટી જાય એ પ્રકારે આ પ્રસંગમાંથી હું પસાર થાઉં. કોઈ પણ ધર્મનો પ્રસંગ હોય, આ તો આ પ્રસંગ છે, પણ જ્યારે જે પણ પ્રકારનો ઉદય હોય તે પ્રકારના ધાર્મિક પ્રસંગનો બારમાં, એ તમામ પ્રકારમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના મુખ્ય રહેવી જોઈએ અને એ ભાવના વશ થવું જોઈએ, નહીંતર આડાવળા પરિણામ થતા વાર નહીં લાગે. આડાવળામાં શું થાય છે કે પ્રાય તો જીવ લોક સંજ્ઞા મારીએ છે અથવા કોઈ ઓખ સંજ્ઞા મારીએ છે, કોઈ બે સંજ્ઞા મારીએ છે. લોક સંજ્ઞામાં આવા પ્રસંગે પોતાને વિશિષ્ટતા લોકમાં દેખાય છે, જે તે સમાજમાં, જે તે મંડળમાં એવું કાર્ય છે, એવું જે બને છે ત્યારે સહેજે સહેજે એ પ્રકારના પરિણામ થવા લાગે છે, અને દર્શન મોહ કશાય મંદ થાય તો પણ દર્શન મોહ તીવ્ર થાય છે, લોકસંજ્ઞાથી દર્શન મોહ તીવ્ર થાય છે. એટલે લોકસંજ્ઞા તો થવી જ ન જોઈએ. જો કે લોકસંજ્ઞાનો વિશેષ આવશે, વિષય આમાં એક મુદ્દો તો આવશે, પણ આત્મભાવના વિહીન કોઈ પણ પ્રકારના પરિણામ હોય તો તે દર્શનમાં મટાડવાને કારણભૂત નથી. કેમ કે અવાંતર હેતુ એમાંથી આવ્યા વિના રહેશે નહીં. અનાદિનો જે વિપર્યાસ છે એ વિપર્યાસમાંથી કોઈને કોઈ અવાંતર હેતુ ઊભો થઈ જશે એમાંથી, એટલે દર્શનમાં તીવ્ર થશે. જે પ્રસંગ દર્શનમાં મટાડવા માટે નિમિત્તભૂત થઈ શકે તે જ પ્રસંગ દર્શનની તીવ્રતાનું કારણ થઈ જશે. પછી કશાય મંદ થાય એનું કાંઈ કિંમત નથી. પૂન બંધાય એની કોઈ કિંમત નથી. કશાયની મંદતાથી શું બંધાશે? પૂન બંધાશે એની કોઈ કિંમત નથી. એમાં શું છે કે કશાયની ભાવના હોય છે. શું? હું હજી આવું કરું, હું હજી આવું કરું, આવું ઘણું કરું એમ. શું? માનો કે કોઈ ભક્તિનું પદ ગવડાવે છે તો કશાય તો મન થાય છે. તો ભક્તિની અંદર તો ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને લક્ષમાં લઈને એમનું બહુમાન પોતાના પરિણામમાં થાય એ વાસ્તવિક ભક્તિ છે. એના બદલે માત્ર જે શુભ ભાવ થાય અને મંદ કશાયનો પરિણામ થાય એ રૂચે ને એ વધારે કરવાનો અભિપ્રાય રહ્યા કરે, એવું લક્ષ્ય રહ્યા કરે તો ત્યાં કશાય રસ તીવ્ર થાય, દર્શન મોહ તીવ્ર થાય. કશાય મંદ થાય પણ કશાય રસ તીવ્ર થાય. જેમ કે દ્રવલિંગી મુનિ છે તો બાહ્ય ચારિત્ર પાળે છે, 28 મૂળ ગુણ પંચ મહાવ્રત નિરતિ ચાર પાળે, નિર્દોષ, અને 31 સાગરની સ્થિતિએ જાય, 16 સ્વર્ગથી ઉપર. શું? 9મી ગ્રેવક, ગ્રેવકના જે વિમાનો છે એ 16 સ્વર્ગની ઉપર છે. ગ્રેવક એટલે અહીંનો ભાગ પૂરો થઈ ગયો, હવે ગળાનો ભાગ શરૂ થયો, એને ગ્રેવક કહે છે. એમાં 9મી ગ્રેવકે જાય તો એનું કારણ શું છે કે ત્યાં શુભનો રસ ઘણો છે. અઘાતીનો બંધ ક્યારે મોટી સ્થિતિ પકડે? કે કશાય રસ તીવ્ર થાય ત્યારે. જો અશુભનો હોય તો આ બાજુ નારકીની મોટી આયુષની સ્થિતિ પડે. અને જો કશાય રસ મંદ હોય પણ કશાય મંદ હોય, કશાય તીવ્ર હોય તો નારકીની પડે, કશાય મંદ હોય તો દેવલોકની પડે. પણ ક્યારેક એની અંદર રસ તીવ્ર થઈ ગયો છે ત્યારે, તીવ્ર રસ થાય ત્યારે અઘાતીની સ્થિતિ મોટી પડે. કેમ કે અનુભાગ છે, રસ એટલે અનુભાગ છે, પરિણામની અંદર એને અનુભાગ કહે છે. એમાં આઘાતીનો બંધ મોટો પડે એટલે અજ્ઞાન દશામાં એવું બને છે. એને દર્શનમો ઉપરની જાગૃતિ નથી એને એવું બની જાય છે અને જીવ ભૂલથાપ ખાઈ જાય છે એની અંદર. કેમ કે કશાય મન થાય છે ને એ એક મોટી છેતરામણી વસ્તુ છે. ગુરુદેવે બહુ પ્રહાર કર્યો છે એનું કારણ એ છે, એ વિષય ઉપર, કે જીવ ભૂલ્યો છે બહુ એ બાબતમાં અને સહેજે ભૂલ થઈ જાય છે. અધૂરો લાભ એટલે કે પોતે કશાય મંદ કરે, ખર્ચ કરે, શક્તિ ખર્ચે, સમય ખર્ચે, પૈસા ખર્ચે, બધું કરે અને છતાં એનો જે લાભ લેવો જોઈએ દર્શનમો ઘટાડવાનો એના બદલે માત્ર કશાયની મંદતાના પૂન બાંધે, એનો શું અર્થ છે? કશાય મંદ થઈને પૂન બાંધે એનો શું અર્થ છે? ખરેખર તો એ પ્રસંગનો પૂરો લાભ લેવો જોઈએ. અને પૂરો લાભ એ છે કે પોતે પોતાના સ્વભાવની સમીપ જાય, દર્શનમોની શક્તિ તોડતો જાય. એમ આપણે ખાસ કરીને જેને વૈશ્ય વૃત્તિ, વેપારી વૃત્તિ કહીએ છીએ, એની અંદર તો શું છે કે આપણા ખર્ચનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ. એક રૂપિયો દઈને આઠ આનાનો માલ લેવો, એ તો છેતરામણ છે. સમજી બુજીને લાખ આપી દઈએ પણ આઠાનામાં જ કોઈ છેતરી જાય એ વાત ખોટી, એ વાત વ્યાજબી નહીં. શું એમ, જ્યારે ખરેખર આપણે આપણી શક્તિ, આપણો સમય અને બહારમાં જે આપણી પાસે પૈસા વગેરે હોય એ બધું ખર્ચ કરવા તૈયાર થઈએ, એટલે આપણું સમર્પણ હોય, તો એ સમર્પણથી આપણે વધુમાં વધુ લાભ લેવો જોઈએ કે ન લેવો જોઈએ? તો માત્ર પુણ્યબંધ થાય એટલો જ જો લાભ લઈએ તો આપણને લાભ લેતા આવડ્યો નથી, માલ લેતા આવડતો નથી. પૈસા ખર્ચીએ છીએ, સમય ખર્ચીએ, શક્તિ ખર્ચીએ, માલ લેતા આવડતો નથી આપણને. આવા પ્રસંગ જે ખાસ, અન્ય મતમાં તો આ વસ્તુ નથી ક્યાંય, પણ જ્યાં જિનેન્દ્રનું શાસન છે અને જ્યાં જ્ઞાનીઓની વિદ્યમાનતા છે ત્યાં તો પોતે ભરપૂર લાભ લઈ શકે છે. અને એ લાભ એ છે કે પોતે સમ્યક્ત્વની સમીપ જાય, દર્શન મોહને મંદ કરીને પોતે સ્વભાવની સન્મુખ થાય અને સમ્યક્ત્વની નજીકતા થાય, સમીપતા થાય, એવું કંઈક કરે, પામી જાય તો ઊંચી વાત છે, નહીતર સમીપ તો જાય. જો એટલું ન કરી શકે તો એને લાભ લેતા આવડ્યો નથી, એ વાત સ્પષ્ટ છે. નહીં, જિનેન્દ્ર પ્રતિમા સ્વરૂપની ઓળખાણનું કારણ છે. એ તો કાલ શ્લોક આવી ગયો, જે જાણતો અરિયંતને દ્રવગુણને પર્યાય પણે. આચાર્ય મહારાજે ભક્તિનો કેમ ત્યાં શ્લોક ગાથા ન લખે? અરિયંત ભગવાનની ગાથામાં ભક્તિની વાત કેમ ન લખે? અને તસુ મોહ પામે લય ખરે એમ લખ્યું. કાલ તો એ ગાથા વાંચી છે. હે, કેમ પ્રતિમા અરિયંત દેવ નથી? પ્રતિમા શું છે? પ્રતિમા પ્રતિમા નથી, પ્રતિમા અરિયંત દેવ છે. સાક્ષાત પરમાત્મા હોય એમ જ જોવામાં આવે છે. કોઈ દિવસ મંદિરમાં ગયા પછી એવો ભાવ આવે છે કે આ પથ્થરની મૂર્તિ છે? મંદિરમાં તો જોતા એમ લાગે છે કે ભગવાન બિરાજે છે, શું લાગે છે? અને ભગવાન બિરાજે છે એમ નહીં, એ મારું જ સ્વરૂપ છે, આવું મારે અહીં સુધી પહોંચવું છે એની મેં સ્થાપના કરી છે, મારા આદર્શની મેં સ્થાપના કરી છે, મારા ગોલની મેં સ્થાપના કરી છે, મારે જે પહોંચવું છે એ મારા લક્ષ્ય સ્થાનની મેં સ્થાપના કરી છે. અને સ્વરૂપે જુઓ તો મારા સ્વરૂપની સ્થાપના કરી છે એમ છે. એ તો વાત કરી, તે જીવ જાણે આત્મને, ભગવાનનું દર્શન કરતા આત્માને જાણે, એનો મોહ ક્ષય થાય જ, અને એટલો હેતુ છે આ સ્થાપનામાં, એ હેતુ રહેલો છે. તો આપણે પરમાગમ સારમાંથી લેશું, પ્રતિષ્ઠા વખતેના વાંચનમાં એ વિષય લઈશું. ગુરુદેવના શબ્દોમાં પરમાગમ સારમાં છે કે જિનેન્દ્રની સ્થાપના એનાથી ભેદજ્ઞાન થાય છે એમ લીધું છે, એનાથી ભક્તિ થાય છે અને શુભરાગ થાય છે એમ નથી લીધું, એના દ્વારા ભેદજ્ઞાન થાય છે એવી વાતો લીધી છે ગુરુદેવે. ભેદ, અને જેને ભેદજ્ઞાન થયું હોય, વર્તતું હોય, એને સ્વરૂપમાં એકાગ્રતા થવાનું એ નિમિત્ત છે. જેને ભેદજ્ઞાન શીખવું હોય એને ભેદજ્ઞાનનો પ્રયોગ સાધ્ય કરવાનું નિમિત્ત પડે છે, અને જેને ભેદજ્ઞાન આવડે છે એને સ્વરૂપમાં લીનતા થવાનું નિમિત્ત પડે છે. એવું ભગવાનની પ્રતિમાનું નિમિત્તપણું છે, નિમિત્તત્વ છે એની અંદર, એ પ્રકાર છે એની અંદર. માત્ર શુભરાગ કરીને, કસાયમંદ કરીને ભક્તિના પુન બાંધે એ પ્રકાર માત્ર નથી એની અંદર. એ તો જે લોકો નથી સમજતા અથવા ઘણા અશુભમાં પીડ્યા છે એને કાંઈક એવી રમકડું આપીએ કે ભાઈ આ રોતો બંધ થાય, એમાં અશુભ કરતો બંધ થઈને ભક્તિમાં બેહે, પૂજામાં બેહે, એમ નથી. મૂળ હેતુ બીજો છે એની અંદર. નહીં, જેમ માણસ બાળકને રોતો હોય તો રમકડું આપીને બંધ કરાવે ને, એમ અશુભ બંધ કરતો હોય તેને કે તો પૂજા કર, ભક્તિ કર, એટલે અશુભ કરતો તો બંધ થાય એમ. પણ એટલો હેતુ નથી ખરેખર, એટલા હેતુથી સ્થાપના નથી. સ્થાપનાનો હેતુ તો આત્મહિતનો છે એની અંદર, અને આત્મહિત ત્યારે જ થાય કે દર્શનમોહનો અભાવ થાય ત્યારે જ થાય, અભાવ ત્યારે જ થાય કે દર્શનમોહ મંદ થાય તો જ અભાવ થાય. સીધો કોઈ દિવસ અભાવ થાય નહીં. હા, એ ખબર પડે છે પોતાને કે એને જ્ઞાનમાં નિર્મળતા થાય છે. શું એનું જે તત્વ સંબંધીનું જે ગ્રહણ છે એ જ્ઞાનની અંદર, જ્ઞાન પ્રયોજનભૂત વિષયને સ્પર્શતું થાય છે, અપ્રયોજનભૂત વિષયને છોડતું થાય છે. જ્ઞાનમાં સમજણમાં અયથાર્થતા ટળતી જાય છે, યથાર્થતા આવતી જાય છે, અને સ્વરૂપનો વિષય આવે ત્યારે ભાવભાષણ સુધી પહોંચી જાય છે. અજ્ઞાન અવસ્થામાં આ બધું થાય છે. જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનની નિર્મળતા છે ને. સવારે બોલ ચાલે છે, મેં લીધું છે કે નહીં? હું મુમુક્ષુની જ વાત લીધી છે ને. તત્વ વિચારમાં ચતુર હોય અને જેને ચિત્તમાં નિર્મળતા હોય, વાત લીધી છે કે નથી? એ તો ચર્ચા ગુરુદેવશ્રીની વાતમાં ઘણી વાર આવેલી છે. આ તો ગુરુદેવશ્રીના જ શબ્દો છે. જેમાં સવારે જે બોલ ચાલે છે તો ગુરુદેવશ્રીના જ શબ્દો છે ને. એને ભૂમિકાની નિર્મળતા કહે છે. સમ્યક દર્શન થતાં જે નિર્મળતા થાય એ વાત નથી લેવી, પણ સમ્યક દર્શન પહેલાંની જે પૂર્વ ભૂમિકા કે જે ભૂમિકાને વશ સમ્યક દર્શન થાય એટલી નિર્મળતાની ત્યાં જરૂર છે. આંગણામાં આવ્યા પહેલાં કોઈ ઘરમાં આવી શકે ખરું? કે આંગણામાં આવ્યા પહેલા ઘરમાં આવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પહેલા પગલા આંગણામાં થાય પછી ઘરમાં થાય. આ આંગણું છે, એનો જે પૂર્વ ભૂમિકા છે એ આંગણું છે. અને એ પૂર્વ ભૂમિકા પોતાના પોતાએ મેળવી લેવી જોઈએ કે મને મારી પૂર્વ ભૂમિકા આવી થાય છે કે નહીં. ભલે વિકલ્પ પાડી છે પણ એકલો વિકલ્પ નથી. આપણે શું છે કે માત્ર વિકલ્પને સમજવા માંગીએ છીએ એવું નથી. ત્યાં દર્શન મોહ મંદ થયો એ મિથ્યાત્વના પરિણામની અંદર, શ્રદ્ધાના પરિણામની અંદર હલચલ થઈને ફેરફાર થયો. પછી જ્ઞાનમાં નિર્મળતા થઈ એ જ્ઞાનના પરિણામની અંદર ફેરફાર થયો. અને વિકલ્પ તો સહેજે સ્વરૂપ સંબંધીના વિચારો ચાલે, વિકલ્પ ચાલે, એમાં તો ઠીક છે, એની કોઈ એટલી કિંમત નથી. એટલે પછી સન્મુખ થાય, ભાવવાસન થાય, એટલે ના ન થાય એ પ્રશ્ન નથી. ભાવવાસન થાય એટલે થાય જ અનુભવ. હા, ભાવભાષણ સુધી ન પહોંચે તો પાત્રતાની અંદર પાછો ચડ ઉતર થાય તો મુશ્કેલી ખરી. ના, એમાં એવો નિયમ નથી. એનું કારણ શું છે કે જેમ બાળક છે એવી અહીંયા સ્થિતિ છે મુમુક્ષુની. શું કે બાળક છે એ એટલું નાજુક શરીરવાળું મનુષ્યનો પર્યાય છે કે એને ઇન્ફેક્શન લાગતા વાર ન લાગે. શું એટલે એનું સ્ટેમિના બહુ નબળી હોય છે. જે રોગની પ્રતિકાર શક્તિ જેને આપણે કહીએ છીએ, રેઝિસ્ટન્સ પાવર, વૃદ્ધ અને બાળકને બહુ ઓછો હોય છે. કેમ કે શરીર કમજોર છે ત્યાં. એમ મુમુક્ષુની ભૂમિકા આ જ્યારે પોતે પ્રયત્ન કરે છે આ બાજુનો, ભાવભાષણ આવ્યા પહેલાંનો, ત્યારે ઘણી કમજોર પરિસ્થિતિ છે, બહુ નબળી પરિસ્થિતિ છે. એટલે નબળી પરિસ્થિતિમાં ક્યારેક ગોથું ખાઈ જાય કે એવું મુશ્કેલ છે, એવું બને ખરું. આગળ જાગૃતિનો વિષય છે, ખૂબ સંભાળવાનો વિષય છે, એમ બને ખરો. કેમ કે નબળી સ્થિતિ છે, નબળી સ્થિતિમાં ક્યારે કયો રોગ લાગુ પડે શું ખબર પડે. રેઝિસ્ટન્સ પાવર જ્યાં ઓછો હોય, એકદમ ઓછો હોય, ત્યાં તો ગમે ત્યારે ગમે રોગ લાગુ પડી જાય. એના જેવી વાત છે. હા, એટલે શ્રીમદજીએ બહુ સરસ વાત કરી કે જ્યારે મુમુક્ષુની સ્થિતિ માર્ગે ચડવા માટે પ્રારંભની અંદર બહુ નબળી હોય છે, ત્યારે જો એને સત્પુરુષનો યોગ હોય તો એને બચી જવાના ચાન્સ ઘણા છે, અને નહીતર બચવાના ચાન્સ થોડા છે, લગભગ ગોથું ખાય છે. જીવે અનંતકાળ કાઢ્યો એનું કારણ આ છે. માર્ગે નથી ચડ્યો અનંતકાળ સુધી, હજી પરિભ્રમણ કરે છે, એનું કારણ જ આ છે કે કાંઈક થોડું ઘણું હાથમાં આવે છે, તીર્થંકર મળે છે, ક્યાંક નિર્ગ્રંથ ગુરુ મળે છે, ક્યાંક સદગુરુ જ્ઞાની ધર્માત્મા મળે છે, સાંભળે છે, વાંચે છે, વિચારે છે, કાંઈક ભાવના થાય છે, કાંઈક જિજ્ઞાસા થાય છે. શું એવું બધું થતાં થતાં પણ પાછો ગોથું ખાઈ જાય છે, ગોથું ખાતા વાર નથી લાગતી, એનું કારણ શું છે કે નબળો ગુણો છે, સાવ બાળક જેવી ભૂમિકા છે. એટલે સંભાળવાનું તો ઘણું છે, બાળકને ઉછેરે તો શું કે ભાઈ આ તો ફૂલ જેવું શરીર છે, ભૂલ ફૂલને કરમાતા વાર ન લાગે એમ કહે છે કે નહીં, એનો અર્થ શું છે? એવું જ આમાં છે કે થાપ ખાતા વાર ન લાગે, ભૂલ થતા વાર ન લાગે. હા, જાય કર્યું છે, શું છે, કાંઈ કર્યું જ નથી હજી તો, કરેલું જાય ક્યાં, હજુ એ જાય, એ તો સીધી જ વાત છે. એ તો તમે થોડું ઘણું, તમે સાવ દેશમાંથી એમને એમ આવ્યા હાથે પગે, તો પહેલી તો મુશ્કેલી છે રળવાની વગર પૈસે મોટા શહેરની અંદર, કેમ કે મોટી મોટી પાર્ટીઓ બેઠી હોય, મોટા મોટા માણસો હરી ધંધો કરતા હોય, એની સામે વગર મૂડીવાળાની શું દશા થાય, એમાં થોડુંક કમાય અને એમાં કંઈક ફટકો પડે તો વેપારમાં શક્તિ ચાલી જ જાય, તો સીધી જ વાત છે. જરાક જીવ આવ્યો હોય એમાં એકાદો ફટકો પડે જોઈ, ખલાસ પાછું બેઠા થવું બહુ મુશ્કેલ પડે. હા, તાકાત આવી ગયું હોય ને કમાઈ ગયું હોય પછી થોડો ફટકો પડે તો બેઠો વાંધો ન આવે, પણ હજી કાંઈ આવ્યું ન હોય, થોડું ઘણું માંડ આવ્યું હોય ને એમાં ફટકો પડે તો શું થાય દેશા, એના એના જેવી વાત છે. તો નફો નુકસાન જેવી વાત છે સીધે સીધી. સાવચેતીમાં એવું છે કે કોઈ જ્ઞાની પુરુષના ચરણમાં જવું, વધુ સહેલામાં સહેલી રીત આ છે. આ તો ભવરોગ છે, કેન્સર તો એકવાર મારે, ભવરોગમાં તો અનંત જન્મ મરણ છે. હવે કોઈ મોટો રોગ કેન્સર જેવો થાય તો પણ સારામાં સારા ડાક્ટર સુધી જવાનું મન થાય, કે કોઈ એમાં ઊંટ વૈદની થોડી કોઈ દવા કરે નહીં ભાઈ, આનો એક્સપર્ટ હોય ત્યાં જવું પડે. મોટા રોગની અંદર તો જે તે એનો એક્સપર્ટ, હાર્ટ ડિઝીઝ થાય તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે, એનું જે નિષ્ણાત હોય ત્યાં જ જવું જ પડે ને. તો આવડો મોટો રોગ છે ને એના નિષ્ણાત પાસે નથી જવું, અને રોગ મટાડવો છે પોતાની મેળે દવા કરીને, બાલિશ વાત છે. કોઈ મોટો રોગ થાય ને પોતાની મેળે દવા કરવી ને મારે મટાડવો છે એમ કોઈ કહે તો એ કેટલી બાળક બુદ્ધિ જેવી વાત છે, એવી વાત છે. એટલે જ્ઞાની સત્પુરુષ છે, એ વિષયના નિષ્ણાત છે, કુશળ છે, એક્સપર્ટ છે, એના ચરણમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સૌથી વધારેમાં વધારે સેફ સાઈડ આ છે એને, બાકી તો ગોથું અનંત વાર ખાધું છે ને, ક્યારે ગોથું ખાશે પોતાને જ ખબર નહીં પડે. બે વાત ભેગી, નસીબદાર છીએ શું પણ લાભ લઈએ તો, નિતર કહેવા માત્ર છે, એવું થઈ જશે. એમને જે વારંવાર કહ્યું છે એનું કારણ એ છે કે તો પોતાના અનુભવનો જ નિચોડ છે, પોતે પણ કંઈ હેરાન થવામાં બાકી નથી રાખી, જાતિ સ્મરણમાં બધું યાદ આવ્યું છે કે પોતે બહુ દુઃખી થયા છે, બહુ મહેનત કરી છે, બહુ પરિશ્રમ કર્યો છે, ઘણું કર્યું છે, અને એ બધું એમને યાદ આવ્યું છે. અને એના ઉપરથી એમણે ટોટલ માર્યો છે કે મુમુક્ષુ જીવને વારંવાર કહ્યું છે કે તું સત્પુરુષના ચરણમાં જા. નહીતર પોતે સત્પુરુષ છે ખબર નથી શ્રીમદજીને, જો મુમુક્ષુને એમ કહે કે તું સત્પુરુષના ચરણમાં જા તો મારા ચરણમાં આવ્યો હોય એનો સીધો અર્થ ન થઈ જાય. હે, પોતે નિષ્ફળ છે એટલે નિડરતાથી કહી શક્યા છે. જે નિષ્ફળ હોય, જેને સ્ફળવાનો હોય તો એને કંઈ વાંધો નથી આવતો એવી વાત કરવામાં. કોને વાંધો છે કે જેને સ્ફળવા છે એને વાંધો છે. અને એમણે પોતાની વાત આવે છે ત્યાં એમ કહ્યું છે કે ભાઈ તમે મારી વાત નહીં સમજતા અહીંયા, પણ તમે જો મુમુક્ષુની ભૂમિકામાં બચવું હોય તો તમારે સત્પુરુષના ચરણમાં રહેવું ને સત્પુરુષના ચરણમાં જવું, નહીંતર ગોથું ખાઈ જશો ગમે તેને. ક્યાં ગોથું ખાશો તમને જ નહીં ખબર હોય. આમ અનંત કાળ આમ જ ગયો છે, એ વાત બહુ સ્પષ્ટ છે. કામ કરવામાં શું કરશો? જે ફોર્મ્યુલા જાણી છે એનો પ્રયોગ કરશો કે બીજું કાંઈ કરશો? શું કરવું છે કામ? ફોર્મ્યુલા જાણી એનો તો કાંઈ વાંધો નથી. પછી કામ કરશો એટલે શું કરશો? જે ફોર્મ્યુલા જાણી એનો પ્રયોગ કરશો કે બીજું કાંઈ કામ કરવાનું છે? શું કરવાનું છે? ચોખવટ કરો. આપણે તો પ્રશ્નમાં ચોખવટ તો જોવી જોઈએ ને. એ તો પોતાને પોતાની જરૂરિયાત સમજવાની છે. પોતે બાળકની સ્થિતિમાં હોય તો સાચું પોતાને પોતાની જે જોખમ સમજાવવું જોઈએ. શક્તિ આવી ન હોય એને એમ કે નાના શક્તિ આવી છે ને માંડે દોડવા પડે એઠો, બીજું શું થાય? બાળકને ચાલવાની શક્તિ આવી ન હોય ને ચાલવા માંડે શું થાય? પડે. નક્કી તો પોતાને કરવું જ છે. પોતાના પોતાનું હિત અહિત જો પોતે ન સમજી શકે તો એનો તો કોઈ ઉપાય નથી. જ્યારે જ્ઞાની પોતે સત્સંગમાં રહેવા માંગે, તમારે ચાર ફોર્મ્યુલા જાણીને હવે કામ કરી લેશો, હવે કાંઈ સત્સંગની જરૂર નથી એમ લેવું છે? શું કરવું છે? બે પાંચ ફોર્મ્યુલા જાણી લીધી, હવે શું વાંધો છે? હવે સત્સંગની શું જરૂર છે? એ જીવ સત્સંગને સમજ્યો નથી. જે સત્સંગ મુમુક્ષુની ભૂમિકામાં અમૃતનું કામ કરે છે, શું તો પ્રશ્ન એમ કર્યો કે અમૃતને છોડી દે તો શું વાંધો? ઠીક ભાઈ, બહુ સારી વાત છે. એ જાતનું ડાપણ ખોટું કરવાનો કાંઈ અર્થ જ નથી. જ્ઞાની પોતે વિકલ્પવાળી જ્યાં સુધી દશા છે ત્યાં સુધી મુનિઓ સત્સંગ મારીએ છે. મુનિરાજને ઉપદેશ નથી આપ્યો કે તું હિનગુણીના સંગમાં રહીશ નહીં? વચનામૃતમાં આવે છે કે નથી આવતું? હિનગુણીના સંગમાં રહીશ નહીં. પછી બધા એનું કીધું કે જેને પોતપોતાની ભૂમિકા અનુસાર બધાએ સમજી લેવું, ભલે આ ઉપદેશ મુનિનો હોય. એનો અર્થ શું થયો? મુનિ તો જ્ઞાન ધ્યાન મારીએ છે અને એમને તો હવે શ્રેણી માંડીને પૂર્ણ થવાનું છે, એટલા માટે મુનિ થયા છે, કેવળ જ્ઞાન લેવા માટે. પણ જ્યાં સુધી એટલા પુરુષાર્થની સ્થિતિ નથી બધતી ત્યાં સુધી વિકલ્પ ઉઠે છે. અને વિકલ્પ ઉઠે તો કે હિનગુણીના સંગમાં જઈશ ને, એનો અર્થ કે સત્સંગમાં રહેજે, તો વિશેષ ગુણીના સંગમાં રહેજે. આ ઉપદેશ છે કે નહીં શાસ્ત્રનો? તો એનો અર્થ છે કે એને એ આવશ્યકતા છે, એને જરૂરિયાત છે અને એ વિવેક એને પોતાને હોવો જોઈએ. એટલો જો વિવેક ન હોય તો ગોથું ખાધું છે અનંત વાર આ ફરીને. આપણે આ વાંચન છે એ સત્સંગના ફોર્મમાં છે. ઉપદેશકના ને શ્રોતાના ફોર્મમાં નથી. ઘાટ થોડોક એવો છે, એક જણ જાણે ઉપદેશક હોય ને બીજા બધા એને ઉપદેશ લેવા આવ્યા હોય એવો ફોર્મ નથી. ખરેખર તો આ સત્સંગનું ફોર્મ છે. સમૂહ સ્વાધ્યાય મંડળમાં થાય એમ જે ગુરુદેવ ઇચ્છતા હતા એનો અર્થ શું છે? કે તમે આપસમાં સત્સંગમાં રહેજો અને સત્સંગમાં રહીને વિચારોને આપ લે કરીને તમે આ માર્ગે કેમ ચડી શકો એનો પ્રયત્ન કરજો. એકલા એકલા કરવા જશો ને ભૂલ થશો તો ખબર નહીં પડે. ત્યારે બાજુમાં કોક હશે તો દેખાડશે કે ભાઈજી આમ ન થાય ને આમ કરવું જોઈએ, મને તો આ યોગ્ય લાગે છે. તો પોતાની યોગ્ય અયોગ્યતાની તુલના કરીને યોગ્ય હોય એ સ્વીકારે છે, પોતાની અયોગ્ય લાગે પોતાથી છોડી દે છે. કેમ કે પોતાને નિર્દોષ થવું છે, પોતાનો દોષ મટાડવા છે, ગુણ પ્રાપ્ત કરવા છે. તો એ જ્ઞાની પુરુષનો સત્સંગ મળે એ તો ઉત્તમ વાત છે, પણ નહીતર જે એક માર્ગે જવાવાળા છે, એક અભિપ્રાયવાળા છે, એવા એક અભિપ્રાયવાળા સાથે બેસીને સત્સંગ કરે એવી આજ્ઞા છે. એમ એનો અર્થ છે. એની હા ભાવના રહેશે, એની ખટકની તીવ્ર ભાવના રહેશે. વિયોગની અંદર ભાવના તીવ્ર થાય, એક ભાવનાનો સ્વભાવ છે. ભાવનાનો સ્વભાવ એવો છે કે સંયોગમાં પણ તીવ્ર થાય અને વિયોગમાં પણ તીવ્ર થાય. સંયોગ વિયોગથી નિરપેક્ષ એ પોતાના કાર્યમાં વધારે તીવ્રતા પકડે, એવો જ એનો સ્વભાવ છે અને એનું નામ ભાવના છે. સંયોગ મળે એટલે ભાવના ઘટી જાય એવું ન હોય, કે વિયોગ થાય અને પરિસ્થિતિ બગડી જાય માટે ભાવના ઘટી જાય, બેમાંથી એક એ નહીં, બંનેમાં તીવ્રતા થાય. એટલે અવતરણ ચિહ્નમાં છે એ વચનામૃતમાંથી લીધેલું છે કે કોઈ કાંઈ જોઈતું નથી, એકમાત્ર પોતાને આત્મા જ જોઈએ છે, એ ભાવના સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે. એ દર્શનમોહને નારસને ઘટાડનારી વાત છે. પણ જેને જગતમાંથી હજી કંઈ જોઈએ છીએ એવો અભિપ્રાય છે અને એવી ભાવના છે, તેને પુદ્ગળની ભાવના છે એમ કહો, પુણ્યની ભાવના છે એમ કહો, પુણ્યના ફળની ભાવના છે એમ કહો, કેમ કે પ્રતિકૂળતાને કોઈ ઈચ્છતું નથી. તેથી કોઈ પણ પ્રકારના પરિણામમાં એ દર્શનમોહ ઘટવાનું કારણ થતું નથી. જ્યાં ભાવના ખોટી છે, પછી ભલે ઉદય પ્રસંગ આવે અને ગમે તે ધાર્મિક ક્રિયામાં પોતે ઊભો રહીએ, ગમે તે ધાર્મિક ક્રિયા કરી લઈએ, જે ઉદયમાં જે જે પ્રકારે આવે, પણ એમાં દર્શનમોહ ક્યાંય નહીં ઘટે, કેમ કે મૂળમાં ભાવના જ નથી. એ પાંચમો બોલ થયો. છઠ્ઠો, ઉક્ત ભાવનાને લીધે નિજ પરમ તત્વની અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થતા જીવને ક્યાંય ગમે નહીં, પરંતુ જિજ્ઞાસાપૂર્વક સ્વરૂપની ખોજના તીવ્ર પરિણામ નિરંતર રહ્યા કરે છે, તો તે જીવ યથાર્થ નિર્ણયની ભૂમિકામાં આવવા જેટલો દર્શન મોહને મંદ કરે છે. હવે શું છે કે દર્શન મોહની મંદતા મંદતા થતાં થતાં એક તબક્કો સ્વરૂપ નિર્ણયનો આવે છે, અને પછી મંદતા થતાં થતાં એક તબક્કો અભાવનો આવે છે. એમ બે તબક્કે આખી વાત પૂરી થાય છે અભાવ સુધીની. તો જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એને મારું સ્વરૂપ કેવી છે એની કોઈ અપૂર્વ જિજ્ઞાસા થવી જોઈએ સ્વરૂપ નિર્ણય માટે. એનામાં સંબંધમાં આપણને સવારે 190 નંબરનો પરમાગમ સારનો બોલ વાંચ્યો કે એને નિરાંતે સુખેથી ઊંઘ આવે નહીં, એ ભૂમિકામાં એને આવવું જોઈએ. જિજ્ઞાસાને શાસ્ત્રકાર કોઈ વાર તૃષાની ઉપમા આપે છે. તૃષા એટલે પીપાસા. જિજ્ઞાસા કહો, પીપાસા કહો, તૃષા કહો, તો એ તૃષાનો એવો સ્વભાવ છે કે જેમ જેમ સમય જાય તેમ તેમ એમાં તીવ્રતા વધતી જાય. પાણી ન મળે તો ટાઈમ જાય, વધારે ટાઈમ જાય તો શું થાય કે ઓર તૃષા વધી જાય. પછી કોઈક લાડુઓ ખવડાવે, ભજીયા ખવડાવે, ગાંઠિયા ખવડાવે તો કે ઓર વધી જાય. મોઢામાં પાણી આવે તો ક્યાંય તૃષા ન ઘટે, તૃષા વધી જાય છે. જેમ સમય જાય એમ તૃષા વધે છે, એ જિજ્ઞાસાનો સ્વભાવ છે, એટલે એને તૃષાની ઉપમા આપે છે. તો કેવી અપૂર્વ જિજ્ઞાસા લાગે કે અસહ્ય પરિસ્થિતિ આવે, માથામાં કીડા પીડ્યા હોય તો ઊંઘ કેવી રીતે આવે, કીડા ખદબદતા હોય માથામાં ઊંઘ આવે, વેદનામાં એવી એક વેદના, જિજ્ઞાસામાં વેદનાની ભૂમિકા સુધી જો આવે ત્યારે દર્શનમાં એનો એટલા બધા હદે મંદ થાય છે કે એ જીવને અવશ્ય ભાવભાષણ થાય છે. એ રીતે ક્યાંય ગમે નહીં, અહીંયા સાધારણ શબ્દથી એ વાત લીધી છે, પણ સવારે આપણે કેટલીક ચર્ચા ચાલી એના ઉપર. તો એને સ્વરૂપની ખોજના તીવ્ર પરિણામ નિરંતર રહ્યા કરે છે, અને તો તે જીવ નિર્ણયની ભૂમિકામાં, યથાર્થ નિર્ણયની ભૂમિકામાં આવવા જેટલી માત્રામાં દર્શન મોહને મંદ કરી જાય છે. એનો દર્શન મોહ એટલો મંદ પડે છે કે એને નિર્ણય થઈ શકે, કેમ કે એ ભૂમિકામાં જ્ઞાનની એટલી નિર્મળતા ન થાય ત્યાં સુધી સ્વરૂપનું ભાવભાષણ કે સ્વરૂપનું અવભાષણ થતું નથી. જો એમ ન થાય તો, પરંતુ કરીને જે વાત લેવી છે એ પ્રતિપક્ષની વાત લેવી છે. દરેક બોલની અંદર પરંતુ પરંતુ શબ્દ વાપર્યો છે, એમાં સામે પ્રતિપક્ષ લીધો છે કે તત્વજ્ઞાનના વાંચન શ્રવણ દ્વારા પ્રવૃત્તિ મુમુક્ષુને તત્વજ્ઞાનની લીધી છે. તત્વજ્ઞાનના વાંચન શ્રવણ દ્વારા બહિર્લક્ષી ઉઘાડ કે બહિર્લક્ષી ધારણાથી આત્માના વિષયમાં જાણપણું થતાં અથવા વધુ જાણપણું થતાં, ઘણું જાણપણું થતાં જિજ્ઞાસા બંધ થઈ જાય છે. શું કહેવું છે અહીંયા કે જિજ્ઞાસા તીવ્ર થઈને સ્વરૂપ નિર્ણય સુધી આવવું જોઈએ, એના બદલે જાણપણું થતાં જિજ્ઞાસા બંધ થઈ જાય. આ તો મને ખબર છે, 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 કેમ કે શાસ્ત્રમાં વાત તો સ્પષ્ટ આવે છે, એનું જાણપણું પણ ક્ષેપસમમાં થાય છે, પણ જો પરિણામ એ આવે કે એની જિજ્ઞાસા બંધ થઈ જાય, અને પછી એને એમ રહે કે ભાઈ આપણને ખબર તો છે, હવે આપણે આ વાતનું રટણ કર્યા કરવું, અને રટણ કરતા કરતા મજબૂતાઈ આવી જશે એની અંદર એકાગ્રતા થવા માટેની, તો એવું કોઈ દિવસ થતું નથી. તો એ રીતે જિજ્ઞાસા બંધ થઈ જાય છે, એને પોતાને હવે કામ કેવી રીતે કરવું છે એ વાતની જિજ્ઞાસા પણ બંધ થઈ જાય છે. એક નક્કી કરી દે છે કે આપણને સમજાઈ ગયું છે, હવે આપણે એનું રટણ કર્યા કરવું છે. જાણપણું ચીજ એવી છે, બહિર્લક્ષી જ્યારે જાણપણું થઈ જાય ત્યારે નથી જાણતો એવું તો લાગે નહીં એને. અનુભવ નો એવો તો જિજ્ઞાસા હવે શેની રહે,
બરાબર છે.
તો ત્યાં જિજ્ઞાસા કેવી રીતે ઊભી રહી હવે આ પ્રશ્ન છે. હવે પ્રશ્ન એ છે કે જો જિજ્ઞાસા બંધ નથી થઈ તો જિજ્ઞાસાનું સ્વરૂપ ત્યાં કેવી રીતે છે? જિજ્ઞાસા ઊભી રહી વાત નક્કી છે, તો કયા ફોર્મમાં ઊભી રહી, કયા પ્રકારે ઊભી રહી? તો પછી તો હું અજાણ્યો છું એમ લાગવું જોઈએ ને. હા, જિજ્ઞાસામાં શું છે તો અહીંયા વાત એમ ચાલી કે તત્વજ્ઞાન વાંચન શ્રવણ દ્વારા અભ્યાસથી ઉઘાડમાં ધારણાથી જાણપણું થયું છે, એમ જાણપણું થતાં જિજ્ઞાસા જો બંધ થઈ જાય તો આ શરત છે, અને એવું બને છે. એટલા માટે વાત લીધી છે કે એવું બને છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું નથી કરતું તો કઈ ખબર છે? શું બધે બોલ છે ને બધા, તો કઈ ખબર છે? બધું ખ્યાલમાં તો આવે છે ને. વાત તો વારંવાર તમે જ્યારે એક વાત વાંચો, વિચારો, સાંભળો એટલે ધારણામાં તો સહેલી થાય જ. ધારણામાં જ્યારે સહેલી થાય ત્યારે એ વાતને અનુભવગમ્ય કરવા માટે, અનુભવ ગોચર કરવા માટે જિજ્ઞાસા ત્યાં નવી ઉત્પન્ન થવી જોઈએ. હવે વ્યવસ્થિત વિચારીએ તો શું વાત છે કે જ્યારે જાણપણું થાય તો એ જાણપણામાંથી બીજી જિજ્ઞાસા એ રીતે ઉત્પન્ન થવી જોઈએ કે આ જાણપણું થયું, હવે હું એને અનુભવ ગોચર કેવી રીતે કરું, એને અનુભવ કરવાની વિધિ શું, એની એક નવી જિજ્ઞાસા એને ત્યાં ઊભી થવી જોઈએ. જિજ્ઞાસા બંધ ન થવી જોઈએ, પણ જિજ્ઞાસા ત્યાં તીવ્ર થવી જોઈએ કે આ જાણ્યું તો ખરું. એક બીજો વિચાર લઈએ, બહુ સીધી સાદી વાત લઈએ કે અંતર્મુખ થવા, ઉપયોગને અંતર્મુખ કરવાનો છે. જો સ્વાનુભવ કરવો હોય, જેમાં જે સ્વાનુભવમાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે, તો ઉપયોગ અંતર્મુખ કરવાનો છે એટલી વાત તો બુદ્ધિગોચર થાય છે. પણ ઉપયોગને હું કઈ રીતે અંતર્મુખ કરું એ વિધિ તો બાકી રહે છે. એમાં જાણપણું એટલું છે કે ઉપયોગ અંતર્મુખ કરવાથી અનુભવ થશે. જ્યાં સુધી ઉપયોગ અંતર્મુખ નહીં થાય ત્યાં સુધી અનુભવ નહીં થાય. આ વાત તો સ્પષ્ટ જાણપણામાં છે. તો ત્યાં એક બીજી જિજ્ઞાસા ઊભી થવી જોઈએ કે આ અંતર્મુખ થવું પછી થવું કેવી રીતે. તો આની ચટપટી લાગવી જોઈએ. જો એ રીતે ન ચાલે તો ઓલું તો શું થશે કે ખબર છે, અંતર્મુખ થાય તો જ અનુભવ થાય, અંતર્મુખ ન થાય તો અનુભવ ક્યાંથી થાય. તો એના માટે શું કરવું કે વારંવાર શાસ્ત્રમાં જ અધ્યાત્મ શાસ્ત્રો થઈ જાય, થવાય ખરું. હા, એટલે એનો જે પ્રયોગ છે એ પ્રયોગ કેવી રીતે થાય, એ પ્રયોગ એડોપ્ટ કરવા માટે પોતે જિજ્ઞાસામાં આવવું પડે અને એ કાર્યમાં જવું પડે, તો વાત આગળ ચાલે. નહીંતર જિજ્ઞાસા જ બંધ થઈ જાય છે. પ્રાય એવું બને કે જિજ્ઞાસા બહિર્લક્ષી ઉઘાડમાં બંધ થઈ જ જાય. જેને લક્ષ્ય છે બરાબર, એ બરાબર ત્યાં નવી જિજ્ઞાસામાં આવે છે કે આ તો સમજાણું એટલે એનો કાંઈ સમજાઈ ગયો એમ નથી. અને ખરેખર સમજાય છે પ્રયત્નના કાળમાં, પ્રેક્ટિસના અને પ્રયત્નના કાળમાં સમજાય છે. એમને જે સમજાય છે એ તો એક બહારના ઉગાડમાં સમજાયેલી વાત છે, ઓગસંગના એ સમજાયેલી વાત છે. પ્રયત્ન વગર ખરેખર સમજાતો નથી. એ તો દરેક કામમાં એવું છે. દુનિયામાં એક રોટલી કરવી હોય તો એ રોટ કરવા બે ત્યારે કેમ થાય એ સમજાય છે. બાકી તો નજરે જોવે તો કંઈ ખબર નથી સમજાણું. રોજ જોવે કે આવી રીતે કરે છે તો સમજાણું કે ન સમજાણું, પણ એ સમજાણું પોતે નહીં કરી શકે. એ તો એને પ્રેક્ટિસ જ કરવી પડશે અને ત્યારે જ સમજણ આવશે કે આ કેમ થાય. ભાઈ વજન ઓછું દેવું, બધી બાજુ સરખું દેવું, એક બાજુ પાતળી ને એક બાજુ જાડી ન થવા, જાય એની થિયરી લ્યો. પણ થિયરી શું કામ આવે, વજન દે ત્યારે જ ખબર પડે કે કેમ ઓછું દેવું ને કેમ વધારે દેવું. એ તો કરવા બેસે ત્યારે ખબર પડે છે. એવી વાત છે. જ્ઞાનની પર્યાયને ઉપયોગ વાળવો તો બે એક વાત છે. જ્ઞાનની પર્યાયને ઉપયોગ નહીં, એટલે પ્રકરણ જુદું જુદું હોય ત્યારે કોઈ વખત લબ્ધમાં પણ જ્ઞાનની પર્યાય વપરાય છે. શું પણ અહીંયા તો જ્ઞાનની પર્યાય વાળવી છે, ત્યાં ઉપયોગને પણ વાળવાની વાત છે. નહીં, લક્ષમાં તો એવું છે કે લક્ષ તો એવી વાત છે કે ઉપયોગ ફરે પણ લક્ષ ન ફરે, એવી જ્ઞાનની પર્યાય છે. જ્ઞાન પછી એટલે ત્યાં જ્ઞાનની જ પર્યાય કહેવાય છે. પણ જ્યાં જે પ્રકરણ ચાલતું હોય લેવું, કે જ્યાં લક્ષ છે એ લક્ષ તો એવી ચીજ છે જ્ઞાનની પર્યાયનું કે એ ફરતું નથી, એનું નામ લક્ષ છે. ઉપયોગ ફરે પણ લક્ષ ન ફરે, શું એનું નામ જ્ઞાનની પર્યાયમાં લક્ષ થયું એમ કહેવાય છે. એટલે શ્રીમદજી એ વાત આત્મસિદ્ધિમાં લીધી કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. આત્મ સ્વરૂપનો લક્ષ થાય એમ કહો, નિર્ણય થાય એમ કહો, ઓળખાણ થાય એમ કહો, ભાવભાષણ થાય, એ બધું એક અર્થમાં છે. પછી લક્ષ નથી ફરતું. લક્ષ નથી ફરતું એટલે એ બાજુની ગતિ ચાલુ રહે છે, બીજા પરિણામને આનુષંગિક પરિણામ પણ ચાલુ રહી જાય છે, પરિણતિ ચાલુ રહી જાય છે. દ્રષ્ટિ છે એ શ્રદ્ધાની વાત છે. દ્રષ્ટિ છે એ શ્રદ્ધાના અર્થમાં વપરાય છે. એટલે એ જ્ઞાનની પર્યાયથી જુદો ગુણ છે. પણ જ્ઞાનની ને જ્ઞાનની પર્યાયમાં ઉપયોગ છે, લક્ષ છે, જ્ઞાનની પર્યાય છે, એમ જુદા જુદા શબ્દોનો પ્રયોગ થાય છે. ત્યાં જે વાત ચાલતી હોય, જે પ્રકરણ ચાલતું હોય એ પ્રમાણે અર્થ કરવો પડે. સામાન્ય રીતે જ્ઞાનની પર્યાયને ઉપયોગ બે એક અર્થમાં લેવાય છે. પણ જ્યાં લક્ષની વાત આવે ત્યાં ઉપયોગ ફરે ને લક્ષ ન ફરે. જ્ઞાન દશામાં ઉપયોગ ફરે, લક્ષ ન ફરે. લક્ષ થઈ ગયા પછી પણ ઉપયોગ ફરે પણ લક્ષ ન ફરે. એનું નામ લક્ષ થયું છે, એનું નામ લક્ષ થયું. હે, એટલે ખરેખર પ્રશ્ન શું છે? ઉપયોગ એ લક્ષમાં એવું છે કે પ્રાપ્ત કરવું એનું નામ લક્ષ છે. લક્ષમાં બે વાત છે પાછી. એક પર્યાય આશ્રિત લક્ષની વાત આવે છે ત્યારે જે પર્યાય પ્રાપ્ત કરવી છે એનું લક્ષની વાત છે. જેમ કે આપણે ઘરે જવાનું લક્ષ છે તો વાતો કરતાં કરતાં ઉપયોગ ગમે તે વાતોમાં આવે, ગમે તે હોય ટ્રાફિકને તારવવામાં આવે, પણ લક્ષ નથી ફરતો તો એ પહોંચવાની વાત છે. અને એક લક્ષનો વિષય, લક્ષના વિષયભૂત ત્રિકાળી આત્મ સ્વભાવ છે. એમ લક્ષનો પ્રકરણ બે રીતે ચાલે છે, તો જ્યાં જે પ્રકરણ ચાલતું હોય એ પ્રમાણે સમજવું, નહીંતર પાછો લોચો પડી જાય, એકની વાત બીજામાં થઈ જાય તો એમ નહીં થવું જોઈએ. એક વચનામૃતમાં બહુ સરસ એ વિષય આવ્યો છે. આપણે ગોસળિયાનું નથી આવ્યું, ગોસળિયાનું જ્ઞાનનો દોરો બાંધીને એક બોલાવે છે, બનતા સુધી 312 નંબર છે. ઘણું કરીને 312 છે. અનાદિકાળથી એકત્વ પરિણામમાં બધું એકમેક થઈ રહ્યું છે, રાગ પરદ્રવ્ય એની સાથે એકત્વ થઈ રહ્યું છે અનાદિથી. એકમેક હું જુદો છું એ વાત જ નથી રહી. તેમાંથી હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જુદું પડવાનું છે. દ્રષ્ટાંત આપ્યો છે ગોસળિયાની જેમ, ગોસળિયાની જેમ. એક ગોસળિયાનો દ્રષ્ટાંત ગુરુદેવ દેતા હતા એ રીતે. જેમ જીવ વિભાવમાં ભેળસેળ થઈ ગયો છે, ગોસળિયાની જેમ જીવ વિભાવમાં ભેળસેળ થઈ ગયો છે. જેમ ગોસળિયાએ કાંડે બાંધેલા દોરાની તરફ નજર કરીને પોતાને જુદો ઓળખી લીધો, હું તો ગોસળિયો છું. એક ગોસળિયાનો બાળક છે, એ દ્રષ્ટાંત તો સાંભળ્યું છે ને બધાએ. ભૂલકણો બાળક હતો તો પોતાને ભૂલી જતો હતો, તો પછી પોતાને ભૂલી જાય તો બજારમાં જાય અને ઘણા માણસ જોવે તો હું ખોવાઈ ગયો, હું ખોવાઈ ગયો, હું ખોવાઈ ગયો, ગોસળિયો ક્યાં ગયો, ગોસળિયો ક્યાં ગયો, એમ પોતાને પોતે કર્યા કરે. ત્યારે એની માએ એને કાંડે દોરો બાંધી દીધો લાલ, કે તારા તને તું ગોસળિયો ખોવાઈ જાય ને ત્યારે તું તારા કાંડા સામું જોજે. આ કાંડો બાંધ્યો એ ગોસળિયો, તને ગોસળિયો જળી ગયો. જેના કાંડે ગોસળિયો બાંધ્યો, લાલ દોરો બાંધ્યો એ ગોસળિયો, તો તને ગોસળિયો જળી જશે. આ એક ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા, એ ગોસળિયાનું દ્રષ્ટાંત લીધું છે કે તું તને ભૂલી ગયો છો. તો અહીંયા એ લાલ દોરો શું છે એમ કે છે, શું કે બાંધેલા દોરા તરફ નજર કરીને પોતાને જુદો ઓળખી લેવાનો છે, તેમ જ્ઞાન દોરા તરફ આ જ્ઞાન દોરો લીધો છે. જો બીજી એક વાત નથી લીધી, ગુણ તો આનંદ છે, આત્મામાં આનંદ છે, અસ્તિત્વ છે, વસ્તુત્વ છે, અનંત ગુણ છે, પણ જ્ઞાન દોરાથી જુદો પડે છે. તેમ જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ કરીને, હવે આ યથાર્થ લક્ષ, લક્ષમાં શું કીધું, એક વિશેષણ વાપર્યું. મહાપુરુષોની વાતો બહુ ઊંડી હોય છે, શું એકલો લક્ષ શબ્દ નથી વાપર્યો. જ્ઞાન દોરા તરફ લક્ષ કરીને તું હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ ઓળખેલ એમને યથાર્થ લક્ષ કરીને, આટલું એક વિશેષણ વાપર્યું છે. તો યથાર્થ લક્ષમાં એક સાથે બે વાત છે. જે જ્ઞાન છે એનાથી જ્ઞાન લક્ષણથી આખો જ્ઞાન સ્વભાવ આશ્રય સ્થાનમાં જાય છે, અને એ જ્ઞાન લક્ષણથી પૂર્ણ થઈ જવું છે, પરિપૂર્ણ થવું છે, એવું એક બીજું પહોંચવાનું લક્ષ્ય છે. જ્યાં સુધી પૂર્ણતાનું લક્ષ્ય ન હોય ત્યાં સુધી શરૂઆત ન થાય, આ ગુરુદેવનો સિદ્ધાંત છે. એટલે આપણે જે ગ્રંથ વાંચીએ છીએ એમાં 6 નંબરનો બોલ છે, ગુરુદેવ શ્રીના વચનામૃતમાં 6 નંબરનો, ચંદુભાઈ બધું ખેંચેલું છે એમાં એ 6 નંબરનો બોલ છે કે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. તો અહીંયા લક્ષ શબ્દ વાપર્યો છે, પણ અહીંયા પૂર્ણતા એટલે પોતાનું પૂર્ણ પરિપૂર્ણ પર્યાય થવાની છે, નિર્દોષ પૂર્ણ પર્યાય જ્યાં પહોંચવું છે એનું લક્ષ્ય હોવું જોઈએ, કેમ કે પરિણામ ચાલ છે. તો યથાર્થ લક્ષમાં તો બે વાત એક સાથે સુમેળવાળી હોય તો લક્ષ્ય યથાર્થ છે, બેમાંથી એક છૂટ્યું તો લક્ષ્ય યથાર્થ નથી. ત્રિકાળીના લક્ષમાં આભાસ થઈ જશે ત્રિકાળીનો, અને પર્યાયના એકલું લક્ષ્ય હશે તો પર્યાય બુદ્ધિ થઈ જશે, રાગ માત્ર થશે, પર્યાય નાશ છે. યથાર્થ લક્ષમાં એનું સંતુલન છે. યથાર્થ શબ્દમાં તો ઘણું ગુઢ પણ મૂકી દીધું છે. એનો યથાર્થ લક્ષ્ય કરીને હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ પોતાને જુદો ઓળખી લેવાનો છે. એ માત્ર જ્ઞાનથી જુદો ન પડે તો કોઈ રીતે એ કામ થતું નથી. એમાં યથાર્થ લક્ષ્ય એ મુદ્દાનો વિષય છે. એમ જ્ઞાનના પર્યાયમાં અનેક જાતની વાતો છે. જે તે તબક્કાની, જે તે પ્રકરણની, જે રીતે વાત ચાલતી હોય, જે તે ભૂમિકાની, ત્યાં તે પ્રકારે સમજવું પડે છે. નહીંતર ગોટાળો થાય અને અણસમજણ થઈ જાય. સમજણના બદલે વિશેષ લેશ સમય થયો છે. પરમ પૂજ્ય ધર્મ ઉપકારી શ્રી સદગુરુ દેવ.